તારીખ 10/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 234 235 અને 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 63
સ્વરૂપ ને સર્વ જીવો ને દ્રવ દ્રષ્ટિ ની પ્રધાનતાથી કથન છે. સર્વ આત્મ સ્વરૂપ ને નમસ્કાર કરીએ છીએ. પોતાનું અથવા પારખું જેને કઈ રહ્યું નથી એવી કોઈ દશા, તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. ગઈકાલે મથાળાનો વિષય ચાલ્યો હતો, પરેચ્છા અનુસારીને શબ્દ ભેદ નથી, એને ઈષ્ટ અનિષ્ટપણું કાયમ છે. સર્વજ્ઞેયોને એક જ ખાતામાં જ્ઞેયમાં જે માત્ર જ્ઞાતા ભાવે અવલોકે છે અને જેને પોતાનું ને પારખું એટલે રાગ અને દ્વેષ નો કોઈ વિષય નથી રહ્યો, તેની પ્રાપ્તિ હવે અમને બહુ સમીપ છે. એટલે કે હવે પૂર્ણ વિતરાગ અલ્પ કાળમાં અમે થશું, એટલે અત્યારથી જ હવે પરેચ્છાથી વર્તીએ છીએ, બીજાની ઈચ્છા પ્રમાણે વર્તીએ છીએ. કેમ કે અમારે કઈ કરવું છે એ વાત રહી નથી. આ વાત આમ અમારે કરવું છે, અમારે હજી આમ કરવું છે, અમારે હજી આમ કરવું છે, એ વાત કઈ છે. એટલે પરિચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા બોધ સંપૂર્ણ દશા પૂર્ણતા માટે છે, એવી કોઈ દશા એટલે કોઈ એટલે સંપૂર્ણ દશા, એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ છે. સંપૂર્ણ દશા જેની પોતાને ભાવના છે, અભિલાષા છે પૂર્ણ પદની, એ દશા હવે સમીપ છે. આ દેહે છે, સમીપ છે, પણ આ દેહે એટલે પોતે તો જાણે આ ભવે મુક્તિ ના જોરમાં છે. એક એમના પુરુષાર્થની વિશિષ્ટતા છે. ઘણો પુરુષાર્થ છે, તીવ્ર પુરુષાર્થ છે, અતિ પુરુષાર્થવંત જેને કહીએ એવા ધર્માત્મા છે. જોરથી આવે છે બીજાનું કદાચ બનાવેલું હોય, પણ એનો દોષ નથી. એક ક્ષોભમાં જાય છે, ક્ષોભના વિષયમાં જાય છે. પૂજી બેનશ્રીના વિષયમાં એવું સાંભળેલું, એમનો પ્રવેશ પણ બહુ જોરથી છે. એ ભૂમિકામાં પણ બહુ શરૂઆતમાં કેટલી વાર નિર્વિકલ્પ દશા આવતી હતી, બહુ નજીકના અંતરાળમાં. એ તો એમના પત્રમાં અનુભવ થયા પછી આવ્યું છે, અભિનંદન ગ્રંથમાં એ વિષય આવ્યો છે. એ જ બતાવે છે કે ઘણી ઉગ્ર દશા હતી, પ્રવેશ જ બહુ ઉગ્ર હતો. એ વખતે બીજા આગમો બહુ નહીં વાંચેલા, ઉંમર નાની, બીજા આગમનો દિગંબર આગમોનો પરિચય નહીં. હવે તો આ ઉપયોગ જે અંદર જાય છે કેવળ જ્ઞાન લઈને બહાર નીકળે એવું જ કરવું છે. શું આ પંચમકાળ છે, સ્ત્રી દેહ છે, બધું ભૂલી જાય. શું એવો જોરથી ઉપયોગ અંદર જાય, સ્થિર થાય, કેવું જ્ઞાન લેશું હવે તો. એવું જોર આવે એટલે એ પરિસ્થિતિ નથી, પણ એ એક સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે, જાણપણાનો વિષય છે, માહિતી જ્ઞાનનો વિષય છે. અઢાર વર્ષે અને તે દિવસે પાછો આટલો સ્પષ્ટ નહીં વિષય સામે, સંપ્રદાયમાં ગુરુદેવ વિટાળી વિટાળીને બોલે, ખુલ્લું બોલે ને, તોય પકડ્યું મેં. તૈયારી ઘણી મોટી હતી, નહીતર 15 વર્ષની ઉંમરે એ જમાનામાં સાસરું છોડી દેવું, એટલું જ નહીં, એટલી નરમ પ્રકૃતિ, અને કરાંચીથી ભાગીને એકલા વઢવાણા, તો એ બહુ જ નરમ પ્રકૃતિના, તો બહાર ઘર બહાર નીકળી ન શકે. ટિકિટ લેતા આવડતી નહોતી, સ્ટેશન જાય તો ત્યારે પૂછ્યું, સીધું પૂછ્યું કે એટલું બધું જોર કેમ આવ્યું. ત્યારે તો કઈ આપ કઈ નહોતા, ગુરુદેવ મળ્યા, કઈ સમજણ, આટલું બધું આગળ વધારશે એવો કોઈ અંદાજ પણ ન હોય. આ બધી પરિસ્થિતિમાં આટલું બધું જોર કરે, પ્રકૃતિ તમારો સ્વભાવ એવો નથી, એવો સ્વભાવ નથી. માથા કાઢે કોઈ માણસ હોય, બાય માણસ પણ માથા કાઢવું હોય તો ગમે એ ધરાકો કરે. આ તો બહુ નરમ પ્રકૃતિ, પહેલેથી જ આટલું બધું સાહસ કર્યું, આટલી ઉંમરમાં કર્યું, આ પરિસ્થિતિમાં કર્યું. એ જમાનામાં તો મા બાપ અંગ્રે નહીં, માતાજી તો હતા ને, પિતાજી હતા, એટલા એને શું આધારે કર્યું, કેવી રીતે આ કર્યું, શું શું કારણ, શું બન્યું એમ પૂછ્યું, સીધું પૂછ્યું. તો કે એવું લાગ્યું છે કે અહીંયા કલ્યાણ નહીં થાય, કરાંચીમાં કોઈ સત્સંગ નથી, કલ્યાણ નહીં થાય. ત્યાં સત્સંગ મળશે, ત્યાં કલ્યાણ થવાનો ત્યાં અવકાશ છે, અહીંયા તો કોઈ અવકાશ જ નથી. બસ એક સંઘ ઉપર એમણે આટલો મોટો નિર્ણય લીધો ને આટલું મોટું સાહસ કર્યું, ખાલી સંઘ ફેર કરવા માટે. કાંઈ નહીં, કાંઈ ખબર નહીં. પછી ભગવાન ગુરુદેવ વિહાર કરતા કરતા પધારેલા ત્યારે સાંભળવા ગયા છે, એ પેલા કાંઈ નહીં. એક સત્સંગ અને સત્સંગનો અભાવ, આટલી વાત ઉપર આટલો મક્કમ નિર્ણય અને આટલું સાહસ કર્યું, વિચારવા જેવો વિષય છે. મોક્ષુ અત્યારે તો માણસને અંધાર છે, બહાર લોકો રહીએ છે, દૂર દૂર રહીએ છે, કોઈ ક્યાંય રહે છે, કોઈ ક્યાંય રહે છે, કોઈ ક્યાંય સત્સંગ મળતો નથી, ત્યાં શું થાય, પૈસા માટે ત્યાં રહેવું પડે છે. એવું છે, કોઈ ગણતરી કરી નથી ભવિષ્યનું, આજીવિકાનું શું થશે, સાસરું છોડશું તો પછી આ કેવી રીતે થશે, આગળ કોણ સગું થશે. માં તો છે ને, પિતાજીની ઉંમર મોટી હોય, એમના કરતા તો સુજીભાઈ 9 વર્ષે મોટા હતા. ઘણું સાહસ કર્યું છે સંઘ ફેર કરવા માટે, એટલું લાગી ગયું હતું કે અહીંયા કલ્યાણ નહીં થાય, કરાંચીનું વાતાવરણ ને કરાંચીની પરિસ્થિતિ જોતા અહીંયા કાંઈ કલ્યાણ થાય એવું છે. બસ આ વાત ઉપર નિર્ણય લીધો. એટલે એમાં કાંઈ બીજી વાત નથી, ગમે એને કામ કર્યો હોય, કાંઈ મહત્વનો વિષય નથી. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન અને ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે, તે સગળા આ દેહ જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી, અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. પૂર્વે જે કાંઈ ધર્મને નામે, ધર્મને બાને કર્યું છે, એ બધું ભૂલી જવા જેવું છે. આ દેહ ભૂલી જવું, પોતાની વાત કરીને ઉપદેશ આપે છે કે આ છોડી દેવું, ભૂલી જવું. જે કાંઈ કર્યું છે એ મેં આટલું કર્યું છે, અત્યાર સુધી આટલું કરી ચૂક્યો છું, એ પૂર્વગ્રહ છોડી દેવો. કોઈ પણ જાતનો એ પ્રકારનો પૂર્વગ્રહ રાખવો નહીં. જે વ્યવહારની અંદર વર્તવાનું રાખ્યું છે એ પર ઈચ્છા પ્રમાણે રાખ્યું છે, અમારી ઈચ્છા પ્રમાણે નથી રાખ્યું. નહીં કે ભાઈ પૂછે આ શું જમશો, જે બનાવો ફલાણું કેમ કરવું છે, તમને ઠીક લાગે એમ કરો, એમ એક જાતનું એ જ્ઞાન દશાની અંદર પોતે પોતાની ઈચ્છા, મારી આમ ઈચ્છા છે એ વાત મૂકી દેવા માટેનો એ પ્રેક્ટિસ છે. ખરેખર તો એ પ્રેક્ટિસ છે, તો પોતાની વાત મૂકી દેવા માટેને લગભગ જેટલા પ્રસંગો પડે એ પ્રસંગોમાં મોટે ભાગે તમને ઠીક લાગે એમ કરી નાખો. પોતે જાણે કોઈ એમ કે પણ તો પછી તમે જરાક આટલું કરી દો ને, વારમાં તો કંઈક બીજાને જ્ઞાની તરીકે કુટુંબમાં કે સગા સંબંધીમાં કે બજારમાં માનતા નથી, તમે જરાક આટલું કામ કરી નાખજો, બહુ સારું કરી નાખશો. એક વેઠી હોય, અમે કઈ મળતું નથી વેઠિયાને, એમ પોતે સમજે છે કે મને કઈ એમાં મળતું નથી, વેઠિયાની જેમ મુનિમની જેમ ચાકરની જેમ કામ કરી લઈએ છે. આટલો મારો હક છે, મારું આ સ્થાન છે, મારું આટલું ચાલવું જોઈએ, ઘરમાં મારું આટલું ચાલવું જોઈએ, દુકાનમાં મારું આટલું ચાલવું જોઈએ, સમાજમાં મારું આટલું ચાલવું જોઈએ, મારું આટલું સમાન જળવાવું જોઈએ, એ બધું મૂકી દે છે. પ્રેક્ટિસ છે, ચાલતા ઉદયની અંદર આ પ્રેક્ટિસ કરે છે. એટલે પરીક્ષાથી વર્તીએ છીએ, બીજાની ઈચ્છા એ વર્તીએ છીએ, અમારી ઈચ્છા પ્રમાણે નથી વર્તતા, અમને ઈચ્છા કરવી ગમતી નથી એમ કેવું છે. અલ્પ થાય છે એના ઉપર વજન નથી, પછી પછી એ પ્રેક્ટિસ ચાલતી હોવાથી અલ્પ ઈચ્છા થાય છે એના ઉપર વજન રહેતો નથી. નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી, હા એ બીજા માટે છે, સામાન્ય માટે છે. જે કઈ પૂર્વે કર્યું છે એ વિસ્મરણ કરવું, અને એટલું વિસ્મરણ કરવું કે એનો વિકલ્પ પણ ન ઉઠે એટલું વિસ્મરણ કરવું. અમે આટલા ઉપવાસ કર્યા હતા, અમે રોજની ત્રણ ત્રણ સામાયિક કરતા હતા, આટલા પ્રસાદ કર્યા હતા, ફલાણું કર્યું હતું, આટલા વ્રત કર્યા હતા, આમ કર્યું હતું તેમ કહી વિસ્મરણ કરવું, વિકલ્પ ન ઉઠે એવી રીતે વિસ્મરણ કરવું. આટલા આટલી પૂજા ભણાવી છે, આટલા વિધિ વિધાન કર્યા છે, કંઈક ધર્મને બહાને, એટલે તો કહ્યું કે વિદ્યા શીખ્યા છે એટલે ઘણા પાઠ શીખી લીધા હોય, ઘણું ઘણું શીખ્યા હોય, પ્રત્યે અમુક ઉપદેશ લીધો હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એનું જ્ઞાન હોય, અને અનેક પ્રકારની ક્રિયા કરી હોય, એ બધું વિસ્મરણ કરીને નિર્વિકલ્પ થઈ જવું, એવું વિસ્મરણ કરવું, કોરી પાટી થઈ જાય, જાણે મેં કાંઈ અત્યાર સુધી કાંઈ કર્યું જ નથી, ધર્મને માર્ગે જે કાંઈ કરવું જોઈએ મેં કાંઈ કર્યું નથી, જે કાંઈ કર્યું છે એ બધું બહિર્લક્ષી, નુકસાન થાય એવી રીતે, અહમભાવ થાય એવી રીતે કર્યું છે, અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુલતા જોઈ કાંઈ કાંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે, તે પણ સ્વેચ્છાથી નથી. તમને તમારી આકુલતા દેખાય છે, એ આકુલતાને લઈને ઉત્તર આપવો પડ્યો છે એમ લખે છે. રસ નથી આવતો, પરાણે કામ કોઈ કરવું પડે છે એમ ઉત્તર આપવો પડ્યો છે, પણ સ્વેચ્છાથી નથી. નિષેધ આવે છે તો પણ ઉત્તર આપવો પડ્યો છે. આમ હોવાથી આપને વિનંતી છે કે સર્વ માયિક વિદ્યા અને માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતા સુધી સ્મરણ ન મળવું જોઈએ. સામાન્ય માટે છે, માયિક વિદ્યા સુભાગમય માટે લખે છે. તેથી સર્વ માયિક વિદ્યા એટલે તમે જે કાંઈ શીખ, માયિક જ્યોતિષ વગેરેની વાત છે, જે કાંઈ બીજી હોય, મંત્ર તંત્ર યોગ આ બધા પ્રકારમાં થોડીક સ્વભાગભાઈને આકર્ષણ હતું, શ્રદ્ધા હતી કે કંઈક આમાંથી આપણે મેળવી શકીએ છીએ. એ માયિક વિદ્યા અને માયિક માર્ગ, માયિક ઉપાય છે, એ બધા કલ્પિત ઉપાય છે, એમાં ક્યાંય આત્માનું હિત થાય એવું નથી. ભલે એ બે વચ્ચેનો પ્રસંગ છે, પણ જે મુમુક્ષુ જેમને જે પ્રકારનો અથવા આવા પ્રકારનો ક્યાંય પણ ખૂણે ખાંચરે અભિપ્રાય રહેતો હોય, અનુમોદના થતી હોય, ક્યાંય કૃતકારિત અનુમોદના થતી કે પોતાને ક્યાંય મીઠાશ આવતી હોય એવી વાતોમાં ક્યાંય પણ, તો એ બધું તમે મારી પાસે તો એ વાતે સંભાળતા નહીં એમ કે છે. આપના તરફથી મારી બીજી દશા થતા સુધી, એટલે બીજી આજ્ઞા થતા સુધી, બીજી સૂચના ન થાય ત્યાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, મને એ વાત સંભાળશો નહીં. એટલી બધી મને એ વાતની અનિચ્છા છે કે એ વાત મારી પાસે તમે લાવતા નહીં, એવી વાત મને કરતા નહીં, એવી કોઈ વાત સાંભળવાની મને જરા પણ ભાવના નથી. સ્મરણ પણ ન મળવું જોઈએ એમ યોગ્ય છે. જો કે હું આપનાથી જુદો નથી એમ, એમના પ્રત્યે અનુરાગ પ્રેમ ઘણો છે એટલે એમ લખે છે. જો કે હું આપનાથી જુદો નથી એટલે કેટલીક વાત એમ લખે છે, એટલે જ આમ વર્તીએ છીએ એમ, જે ઉપર લખ્યું ને એ પરસ્પરનો પ્રેમ બતાવવા માટે એ એવી પદ્ધતિ છે આપણે ત્યાં વ્યવહારમાં, કે જો માણસ જુદાઈ રાખે ત્યારે એમ કે તમારે આમ નહોતું કરવું જોઈતું, આ તમે ભૂલ કરો છો, આવું રીતે કરાય નહીં, આ તમારે બિલકુલ ભૂલ ન કરવું જોઈએ. જો પ્રેમ હોય તો એમ કે આપણાથી આવું ન થાય કે ને શબ્દ શું વાપરે, આપણે આવું નહીં કરવું જોઈએ, આપણું કામ નથી, આપણે આવું ન કરાય એમ કે આપણને ન શોભે કે ને, આ પદ્ધતિ છે કે નહીં. તો અર્થ ક્યાં, ત્યાં પોતાને ભેળવીને વાત નથી ખરેખર, ત્યાં શું એ તો વાંચનમાં પણ એવો પ્રકાર છે કે પોતાના ઉપર લેતા હોય કે આ આત્માએ ભૂતકાળમાં આવા ઘણા અપરાધ કર્યા છે, કેમ કે કોઈ વ્યક્તિ વિશેષને લક્ષ્યમાં રાખીને કોઈ વાંચન કરવું એ યોગ્ય નથી એમ પોતાને ખ્યાલ છે, તો આ આત્માએ આવા ઘણા અપરાધ કર્યા છે એમ કે. પણ એનો અર્થ એમ નથી કે એ ખરેખર બીજાને એ વાત કહેવામાં લાગુ જ નથી પડતી, એવો એનો અર્થ નથી. સાંભળનારે તો એમ જ સમજવાનું છે કે મારા આત્માએ પણ આમ જ કર્યું છે. એ બધી પદ્ધતિ શૈલી છે. આકુળતા થઈ જાય છે એમને, સંયોગની ભીષ છે, પ્રતિકૂળતા છે, એની આકુળતા થઈ જાય છે. લીખો છો ને આપને આકુળતા, આપને અધિક આકુળતા જોઈને, આકુળતા નહીં પણ અધિક આકુળતા જોઈને કાંઈ ને કાંઈ ઉત્તર આપવો પડે છે, નહીંતર અમને આ વિષયમાં લખવું પણ અમને અમારી દશાને અનુકૂળ નથી, એટલો રસ છે પોતાનો. જોવે છે, બરાબર જોવે છે, કેટલીક વ્યક્ત પાત્રતા પણ છે જે શ્રીમદજી પ્રત્યેનો વિનય, ભક્તિ, ભગવાન અને જે ઓળખાણ થઈ ગયું છે એમને કે આ જ સત્પુરુષ છે, એમના વચન ઉપર પરમ પ્રેમ છે, પરમ વિશ્વાસ છે, એ વાત તો છે, વર્તમાનમાં પ્રગટ છે. વ્યક્ત પાત્રતા ઘણી છે, ગર્ભિતે ઘણી છે ને વ્યક્તિ ઘણી છે કે આવા પરિણામ થાય છે. હજી તો મુમુક્ષુ દશા છે એટલે થાય એમનો ખ્યાલ છે, પણ શું છે કે પોતે જ્ઞાન દશામાં બહુ જોરથી પ્રવેશ કર્યો છે, એકાવતારી પુરુષ છે એટલે એની પુરુષાર્થની શ્રેણી જ કોઈ, એની ક્વોલિટી કોઈ જુદી જાતની છે, અને અસંગ દશામાં જો આયુષ્ય હોય તો આવા જીવ આવે એવું ચોખ્ખી વાત છે એમના માટે. જો વિચારીએ તો એવી બહુ ચોખ્ખી વાત છે કે જો 50-100 વર્ષનું આયુષ્ય હોય તો આવા ધર્માત્માઓ મહાત્માઓ નિર્ગ્રંથ દશામાં સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ દશામાં જંગલમાં ચાલ્યા છે, એવી એમની દશા છે. એટલે એમને અસંગતા સાથે આ વિષય મેળ ખાતો નથી એનું સ્પષ્ટ દર્શન થાય છે એમના પત્રમાં. એમની જે અસંગ વૃત્તિ છે એ અસંગ વૃત્તિમાં એમને બીજાનો પરિચય, બીજાને પત્રો લખવા, એ નિષેધમાં આટલા પત્રો લખાણા છે. જે દિશામાં એમને ઉત્તર આપવો ગમતો નથી, કલમ અટકી જાય છે, વાણી મૌનપણાને વજે છે, વિકલ્પ સંક્ષેપ થઈ જાય છે, વૃત્તિ સંક્ષેપ થઈ જાય છે લખવાની, એવી પરિસ્થિતિમાં તો આટલા પત્રો લખાણા. એવી પરિસ્થિતિમાં આવી કલમ ચાલી છે, આટલા ભેદે આટલા પ્રકારે જુદી જુદી શૈલી કરી છે, ઉપયોગથી તો કરે તો કેટલી વિચિક્ષણતા હશે એ વિચારવા જેવું. ઉપયોગથી એટલે શું, આ બીજા અત્યારે જે લેખકો હોય, વક્તાઓ હોય, તૈયારી કરીને બધું બહાર મૂકે એવો ઉપયોગ નથી દેતા પોતે, છતાં આટલું બહાર આવ્યું છે. જો કે હું આપનાથી જુદો નથી તો આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો, હું મારાથી કોઈ તમે ભિન્નતા નહીં રાખતા, જુદાઈ નહીં રાખતા. આપને કયા સમયે કેવી રીતે સહાયભૂત થવું એ વાત કઈ લક્ષ્ય બહાર નથી. એટલે એમના આર્થિક વિષયમાં કોઈ મદદ કરી શક એમ નથી એમનો અભિપ્રાય. જો કે કરવો પડે તો એના માટે એમનો નિષેધ નથી, તો આ કઈ જગ્યાએ લખશે કે રાયચંદભાઈના કુટુંબ માટે, રાયચંદ રવજીભાઈના કુટુંબ માટે જે કાંઈ કરવું પડે છે એ કદાચ તમારા કુટુંબ માટે કરવું પડે તો અમને જુદાઈ નથી, પણ અત્યારે અમારી કોઈ એવી દશા નથી કે અમે વિશેષ પ્રવૃત્તિમાં પડીએ. શું પણ પ્રેમ ઘણો છે, અનુરાગ ઘણો છે એમના ઉપર, એટલો નિર્દેશ છે. એમની ઓળખાણ આવી ગઈ હતી, મોટી વાત એ હતી કે એમની ઓળખાણ આવી ગઈ હતી કે આ સત્પુરુષ છે, નક્કી સત્પુરુષ છે, મારા માટે પરમાત્મા છે, એ વાત એમને બેસી ગઈ હતી. અને એટલે જ એ એવી રીતે વળગીને રહ્યા છે. છેલ્લા આપણે જે પત્રો ભવાણીયામાં વાંચ્યા, છેલ્લા 6-8 મહિના એમણે જે ભાવના ભાવી છે કે તમે આવો, પોતે તો નીકળી શકે એવી પરિસ્થિતિ નહોતી. 38 વર્ષ હતા, પોતે ખાટલામાંથી ઉઠે એ પરિસ્થિતિ નહોતી. અને શ્રીમદજી લંબાવે જતા હતા, 8 દિવસ પછી આવીશ ને 15 દિવસ પછી આવીશ, 8 દિવસ આવીશ ને 15 દિવસ પછી આવીશ. તરસાને પાણી દેખાડે ને પાણી પાય નહીં, પાણી દેખાડે ને પાણી પાય નહીં, ભૂખ્યાને ભોજન દેખાડે ને ભોજન ખાવા દે નહીં, કેવી દશા થાય. એ દશા સુભાગભાઈની થઈ, તીવ્ર થઈ. છેલ્લે કાગળ લખો કે હવે આપ નહીં પધારો તો કદાચ એટલા એ જ કારણથી આ દેહ છૂટી જશે હવે એમ લાગે છે, એટલી અસહ્ય વેદના થઈ ગઈ. રોગ ને લઈને દેહ છૂટશે એમ નહીં, રોગ એવો હતો કે દેહ ટકે એવું નહોતું લાગતું, છતાં આ વેદના એટલી હવે વધે છે કદાચ એને કારણે દેહ છૂટી જશે હવે તો. ત્યારે જોયું હવે પાકી ગયું છે, પછી ગયા ઉપાડ્યા ઈડર ચાલો કે એવી વાત છે. બહુ વિચિક્ષણ હતા આપણે. એ વાત છે. એટલે પ્રગટ પાત્રતા પણ ઘણી સારી હતી, ઉદયિક ભાવને બાજુ ઉપર રાખીએ તો પાત્રતા ઘણી સારી હતી. એમના જેવું કોઈ બીજું પાત્ર એમને મળ્યું હોય, એમને સંગ થયો હોય એવું નથી દેખાતું. એ તો પાત્રતા પછીનો તબક્કો છે ને, જ્ઞાન દશા તો પાત્રતા પછીનો તબક્કો છે. પાત્રતા વાળો પામે છે, બીજો કોઈ પામતો નથી. સિવાય પાત્રતા બીજો કોઈ પામતો નથી, ચાહે તે ક્રિયા કરે ચાહે તે શાસ્ત્ર જ્ઞાન કરે, બીજો નથી પામતો. હા, લલ્લુજી મહારાજ ને એટલી ઓળખાણ નથી શરૂઆતથી, પાછળથી થોડું વિશેષ થઈ ગયું છે કે આ સત્પુરુષ છે. એટલું છે શરૂઆતમાં, આમને તો પહેલેથી જ જ્યારથી શ્રીમદજી મળ્યા છે ત્યારથી નજર ફરી ગઈ છે લલ્લુજીનો વિષય. એટલું બધું પછી ખ્યાલ આવ્યો. પછી વળગ્યા છે ઘણા, પણ ઓળખાણ કેમ નથી થઈ, જેટલી અમને ઓળખાણ થઈ છે એટલી નજર સાફ નથી, દ્રષ્ટિ સાફ સ્વભાગભાઈની છે એટલી લલ્લુજી. ભક્તોમાં તો ઘણી નમ્રતા સેવી હતી, વંદન કરતા હતા, સાષ્ટાંગ બધાની વચ્ચે ના પાડી કરવા દો, સમાજમાં વાપો થશે કે આ સાધુ થઈને ગ્રસ્તને વંદન કરે છે. તો જ્યાં ઉપર બેઠા હોય, કોઈ ઓરડામાં બેઠા હોય ત્યાં વંદન કરવા જાય, એટલું બધું છોડ્યું. અને એ સરસોમાં થોડો પરિચય પીછા, બહુ દૂરમાં મળે છે ને, પણ થોડું થોડું શરૂઆતમાં એ થઈ ગયું. તોય પણ ફેરી ફેર છે, બે વચ્ચે ફેરી ફેર છે. આ પાયમાં છે, ઓલા નથી પાયમાં, સમાજમાં એમ માને છે કે એ પણ પાયમાં છે. પોતે એકરાર કર્યો છે આ પત્રો ઉપર એમને, કારણ કે એમનું આયુષ લંબાનું છે. ત્યાર પછી શ્રીમદજીના દેહાંત પછી 35 વર્ષનું, 45 વર્ષ જીવ્યા છે, ઘણા વૃદ્ધ અવસ્થામાં જઈ છોડ્યો છે. ત્યાં જે ક્ષેત્રમાં રહ્યા છે ત્યાં એમને વાંચન કર્યું છે, બધા પુસ્તકો અત્યારે બુધામૃતના નામથી પ્રસિદ્ધ કર્યા છે. એમાં ઘણી જગ્યાએ એમને લખ્યું છે, મારી ક્યાં દશા છે કે શું બધા લાગી પડ્યા છે, શું એમ કર્યું બહુ સ્પષ્ટ. હા, એનું કારણ શું? હા, નથી આપણું સુભાષભાઈનો તો અગાસમાં એકાદ જગ્યાએ ખોટો હશે, માટે બહુ ભાગ જે શ્રીમદજીના આશ્રમો છે ત્યાં સૌભાગભાઈનો ફોટો પણ જોવા મળતો નથી. એ ઘણી ગમતા વર્તે છે સૌભાગભાઈને, એ તો દેખાઈ આવે છે. આમ કહે ખરા સૌભાગભાઈ ઉત્તમ પાત્ર હતા, પામી ગયા હતા, બધું પણ ગમતા ઘણી દેખાય છે. એ સમજણનો વિષય છે આખો, આ વિષય સમજણનો છે. એટલી માણસની સમજ આવે એટલું જ બહુમાન આવે, એ બહુ સ્વાભાવિક છે. હું આપનાથી જુદો નથી, તો આપ સર્વ પ્રકારે નિરાકુલ રહો, તમારા પ્રત્યે પરમ પ્રેમ છે. શું છે? તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરૂપાયતા મારી છે, મારી વૃત્તિ બહારમાં લંબાતી નથી, અસંગ દશા તરફ વિશેષ વિશેષ પુરુષાર્થ અને વૃત્તિ વહે છે, એટલે મારી નિરૂપાયતા છે. પણ તમારા પ્રત્યેથી કોઈ ઓછો પ્રેમ છે, એના કારણે હું બાહ્ય પ્રવૃત્તિમાં તમારી સાથે નથી આવતો, એવું કઈ નથી. ₹234 એ પણ સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. વિગતવાર પત્રથી એક થોડો ભાગ બાદ કરતા બાકીનો ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતો. પણ સુભાષભાઈનો પત્ર છે, કેવા પત્રો મળ્યા છે, એ પાત્રતા દેખાય છે. એમ પત્ર આગળ લખ્યું ને કે આવો પ્રશ્ન કોઈ જ્ઞાની જ કરી શકે, કાં તો કોઈ જ્ઞાનીના આશ્રયવાન કરી શકે, એમ આગળ એક પત્ર આવી ગયો છે. એટલે એમની વ્યક્ત પાત્રતા પણ જોઈ છે પોતે. મૂળ શું તો એ સુભાષભાઈ કોઈ સત્પુરુષની શોધમાં હતા, અને જે એમના પિતાશ્રીએ જે કાગળ આપેલો એ કાગળ એમણે ખ્યાતિ સાંભળી એટલે કુદરતી કોઈ યોગ થવાનો હશે એમને વિકલ્પ થયો કે જેની ખ્યાતિ સાંભળું છું એ જ કોઈ સત્પુરુષ કદાચ હોય તો લાવને એને તો દેવા જાઓ. હા, એવી કોઈ ગૂઢ વાત હતી, કોઈ વાત ગૂઢ હતી શું કે જેનો ઉકેલ પોતાની પાસે નહોતો, એમના પિતાશ્રી પાસે નહોતો ને પોતાની પાસે નહોતો, પણ જેને આપનાર હતા એને એમ કહ્યું હતું કે કોઈ સત્પુરુષ દેખ. એવા પ્રકારો બીજામાં તો પણ બન્યા છે. ઓલા જે કચ્છ થી બે સાંધિયા ઉપર ભાઈઓ આવ્યા, હા, તારસીબેન ત્યાં તો ઉતરી રહેતા હતા રાજકોટમાં, પણ એમણે સામે ગયા છે ગામના દરવાજે, તેથી રાજકોટ નાનું ગઢના દરવાજે ગયા. પેલા લોકો આવ્યા એટલે એને નામથી બોલાવ્યા, આવો ફલાણા ભાઈ, આવો ફલાણા ભાઈ. મારે તારસીભાઈને કર્યો, ચાલો લઈ જાઓ. કે મારે રાયચંદભાઈને મળું તો કે હું જ કે ચાલો. એમ શું ક્યાંથી ખબર આપણા નામની ઠામની, આપણે આવવાના છે, કાગળ લીધો નથી કાંઈ. હા, પછી એ લોકોએ માંડી વાળ્યું. એમને વિચાર એમ હતો કે એમની ખ્યાતિ સાંભળી છે, નાની ઉંમર છે, એમને જો બનારસ મોકલી દઈએ કાશીમાં ભણવા માટે, હિન્દુસ્તાનના બહુ મોટા વિદ્વાન થાય, એનો વિકાસ થાય વિદ્યા જ્ઞાનનો. એ મળ્યા પછી માંડી વાળો વિચાર કે આને કાંઈ મોકલવાનો પ્રશ્ન નથી રહેતો, આપણે આને મોકલવા ક્યાં આવ્યા, આ આપણને મોકલી દઈએ એમ છે ક્યાંય ને ક્યાંય. એ વાત છૂટ છૂટી ગઈ છે મળ્યા પછી. એ પ્રકાર બન્યો જ્ઞાન. મુક્તિ જ્ઞાન અમુક નિર્મળતા લઈને આવ્યા છે, પૂર્વના આરાધક છે. તમને જે વિચાર આવ્યો હતો એ જ વિચાર મને આવ્યો હતો, આપણે નથી કહેતા. ઘણી વાર શું બને છે, તમને જે વિચાર આવ્યો હતો એ જ વિચાર મને આવ્યો હતો, નથી બનતું. એક જ સરખો વિચાર આવ્યો હોય, કઈ કનેક્શન કોઈ બારગામ હોય ને એવી રીતે બને છે. ફલાણી તારીખે મને આમ વિચાર આવ્યો હતો, અથવા એમ કે ગઈકાલે આજે અહીંયા આવી ગયો, ગઈકાલે મને આ વિચાર તો કે ગઈકાલે અમને મને પણ આ જ વિચાર આવ્યો હતો. કુદરતી કેટલીક વાત બની જાય છે. હા, એ પણ કંઈક છે એમને કે પેટીમાંથી કાગળ કાઢીને બતાવ્યો કે તમે આ કામે આવ્યા છો, એટલે પ્રતીતિ થઈ ગયા અમને. પણ તમે આવો કોઈ કાગળ દેવા આવ્યા છો, જે કાગળ દેવા આવ્યા છે એ જ વાત લખી છે, આવો કોઈ કાગળ તમે દેવા આવ્યા છો એ ખ્યાલમાં છે, મંચાવી દે છે, એટલે આ ઢળી જાય છે. તો પતી ગયું. હવે મારે કોઈ, હું જેને શોધું છું એ કોઈ હવે બીજે શોધવા જવું નહીં પડે, તો ઘણી નાની ઉંમર હતી તો એટલો વિશ્વાસ એમ. પછી તો જેમ જેમ પરિચયમાં આવતા ગયા એમ વાત ખુલ્લી થતી. એ 23મા વર્ષે પરિચયમાં આવ્યા છે. બહુ ફેર 23મે વર્ષે વિશેષ આ પત્ર વ્યવહાર 23મા વર્ષમાં શરૂ થયો છે. મળ્યા છે ક્યારે બહુ મેળ નથી ખાતા. શ્રીમદ 1946માં જ મળ્યા છે, એટલે જે કાગળ આપ્યો એ પણ 46માં જ આવ્યા. 23 વર્ષની ઉંમરે મળ્યા છે. 23 વર્ષની ઉંમર એટલે તીવ્ર મુમુક્ષુતામાં વર્તતા હતા શ્રીમદજી પોતે, તીવ્ર મુમુક્ષુતામાં વર્તતા હતા. 24મા વર્ષે જ્ઞાન દશામાં આ પત્ર ચાલે છે. આમ વિચારીએ તો નહીં નહીં હિતની પણ વિચાર હતો એમાં, હિતનો પણ વિચાર હતો, આ તો દેવું, પણ એમને એ ખ્યાલ હતો કે આ જેને દેશ ને આનો કઈ જે ઉકેલ આવશે અને માટેનો જે પુરુષ મળી જશે એ જ મારા કલ્યાણનું નિમિત્ત થશે, મારે બીજો ગોતવાની જવો પડે. એને પોતે એટલા માટે ખોજતા હતા, ખાલી કાગળ આપવાનું કારણ નહોતું, મૂળ કારણ તો પોતાનું હતું. પેલું તો એને મીટર હતું, પોતાને બીજી સમજ નહોતી કોઈ, એટલે આ એક મીટર હતું. આમ તો એ જાતની અમુક શ્રદ્ધામાં તો પડેલા હતા. આ ગોસળિયા સાથેનો જે સંબંધ છે એમને, એમાં યોગમાં, તંત્ર વિદ્યામાં, મંત્રતંત્રમાં, જ્યોતિષમાં, પછી આ અન્ય મતમાં જે ચમત્કારની બીજી ત્રીજી વાતો આવે છે કે ભગવાન પરચા પૂરે છે, આ છે તે છે, એ બધી વાતમાં તો આવી ગયેલા હતા. એટલે કાંઈક પોતાનું કલ્યાણ કરવું છે, કોઈ પણ દ્રષ્ટે પોતાનું કલ્યાણ કરવું છે, એવા એમાં ગ્રહિતમાં એગરી ગયેલા હતા. એથી કાયદા છે બહાર, પણ એ ભાવ હતો, અભિપ્રાય હતો. વિગતવાર પત્રથી, એટલે એમનો પત્ર, સ્વભાગભાઈના પત્રથી એક થોડો ભાગ બાદ કરતા બાકીનો ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતો. જે થોડો ભાગ બાદ કરતા રૂપ છે તે ઈશ્વર અનુગ્રહ આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે. જે વાત તમને અનુચિત લાગે છે, તમારા માટે યોગ્ય નથી લાગતી, તે કુદરતી તમારા હૃદયમાંથી જરૂર નીકળી જશે, તમારા પરિણામમાંથી એનો નાશ થઈ જશે એવી અમને આશા છે. એની યોગ્યતા જોઈને પોતે આશા ધરાવે છે પહેલેથી જ. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા દશા થઈ, કહેવાનો મતલબ એ છે કે આનું નામ જ્ઞાનીનો સંગ કર્યો છે. કેવો સંગ કર્યો છે તો એ નીકળ્યા છે, એવો સંગ કરે એ છૂટે છે એમ કેમ છે, એ વાત નીકળે છે એમાંથી. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા થઈ, સર્વ પ્રકારે રાગ દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે. તથાપિ એમાં પણ કાંઈ સમજવા જેવું છે એ ખરું છે, પ્રસંગે એ વિશે લખીશ. પૂર્ણ દશા અને અધૂરી દશા વિશેના જ્ઞાન દશાના જે ખુલાસા છે, સ્પષ્ટીકરણ છે, એ કોઈ વાર તમને લખીશ. પણ એ વાત સ્પષ્ટ છે કે જેટલી પરિપક્વતા આવે છે જ્ઞાન દશામાં, એટલી વિતરાગતા જેટલી જેટલી વૃદ્ધિગત થાય છે, તેટલા તેટલા રાગ દ્વેષની નિવૃત્તિ અથવા નાશ, અભાવ સહજ જ હોય છે, એ સ્પષ્ટ વાત છે. સંપૂર્ણ જ્ઞાન દશા થતાં સંપૂર્ણ રાગ દ્વેષની નિવૃત્તિ થઈ જાય છે, બાકી જેટલા ગુણ સ્થાને જે જે પ્રકારે હોય એ પ્રકારે થાય છે. એ સિદ્ધાંતનો વિષય થઈ ગયો, કયા ગુણ સ્થાને કેટલો, કયા ગુણ સ્થાને કેવા અભાવ થાય, કયા ગુણ સ્થાને કેવા પ્રકારના અભાવ થાય. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે. કુદરતે જે થાય તે થવા દેવું એ સાધક જીવને, મુમુક્ષુ જીવને સુખદાયક છે. જે કુદરતી થાય એમાં આકુલતા કરવાની કોઈ આવશ્યકતા નથી, કે આમ કેમ થયું એની આકુલતા કરવી નહીં. રેવાશંકરભાઈ અને ખીમજીભાઈ કરીને મુંબઈમાં છે, એમના પરિચયમાં એ બંને ને વિષયમાં કેટલીક વાત એમને કેવી રીતે લેવી એની સૂચના આપતો આ એક પત્ર છે. સુગનભાઈ શ્રી અંબાલાલ, અહીં કુશળતા છે, તમારું કુશળ પત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતા તમે અહીં આવવા ઈચ્છો છો તે ઈચ્છામાં મારી સંમતિ છે. ત્યાંથી વિદાય થવાનો દિવસ ચોક્કસ થઈ અહીં દુકાન ઉપર ખબર લખશો. તમે અહીં આવો ત્યારે તમારો અમારા વિશે જે કાંઈ પરમાર્થ પ્રેમ છે તે જેમ બને તેમ ઓછો પ્રગટ થાય તેમ કરશો. આ એક સૂચના આપી છે કે તમે જે રીતે અમારા પ્રત્યે બહુમાન ને વિનયથી વર્તો છો એ તમે અહીંયા આવ્યા પછી એમાં ફેરફાર કરી દો. એ પ્રકારે બહારમાં તમે વર્તતા નહીં અને તમારાથી શક્ય હોય એટલી પ્રવૃત્તિ એમાં ઘટાડી નાખો. તેમજ નીચેની વાર્તા લક્ષમાં રાખશો તો શ્રેયસ્કર છે. એમના માટે પણ અને બીજાના માટે પણ એ વાત છે. એમાં 8 સૂચના લખી છે, 3 સૂચના લખી છે, પણ ત્રીજાના પેટામાં 8 વાત છે. પહેલું કે મારી વિદ્યમાનતાએ ભાઈ રેવાશંકર અથવા ખીમજીથી કોઈ જાતનો પરમાર્થ વિષય ચર્ચિત ન કરવો. વિધિમાનતા એટલે હું સમીપ બેઠો હોઉં ત્યારે, હું રૂબરૂ હોઉં ત્યારે તમે કોઈ તત્વ ચર્ચા આ લોકો સાથે કરતા નહીં, એમ કેમ છે? એક સૂચના એ આપી છે. બીજું, મારી વિધિમાનતાએ તેઓથી પરમાર્થ વિષય ગંભીરતાપૂર્વક બને. મારી અવિધિમાનતાએ, વિધિમાનતાનું આપી દીધું છે, અવિધિમાનતા એટલે હું ન હોઉં ત્યારે પરમાર્થ વિષય, કોઈ પરમાર્થનો વિષય છે ગંભીરતાપૂર્વક બને તો જરૂર ચર્ચિત કરવો, કોઈ વખતે રેવાશંકરથી અને કોઈ વખતે ખીમજીથી. આ રેવાશંકર જીવનની પેઢી હતી, એમના સસરા છે, રેવાશંકર એમના સસરા છે, ભાગીદારીમાં અને કાકાજી, કાકાજી સસરામબેન. ત્રીજું, પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે. હવે જે તમે પરમાર્થની ચર્ચા કરો એના મુદ્દા આપ્યા છે. મારી ગેરહાજરીમાં તમે જે પરમાર્થની ચર્ચા કરો તો તમે આ વિષય અને આ મુદ્દા એનો એજન્ડા આપી દીધો છે કે તરવાને માટે જીવે પ્રથમ શું કરવું. મુખ્ય જે પ્રશ્ન એમણે 23મા વર્ષમાં ઉઠાવ્યા છે, 24મા વર્ષની શરૂઆતમાં. બીજું કાંઈ નહીં, પરિભ્રમણથી બહુભ્રમણથી છૂટવા માટે જીવે પહેલું શું કરવું જોઈએ, સૌથી પહેલા શું કરવું જોઈએ, આ એમને પૂછ્યો. આ વિષયમાં એમની જિજ્ઞાસા એ જાગૃત કરવાની, એમની જિજ્ઞાસા જાગૃત થાય એ અભિપ્રાય છે. બીજું કઈ શોધમાં એક સત્પુરુષની શોધ, એ તો એમની વાતે વાતે વાત કરવી છે. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું, જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું, આ શું જાણવું, પહેલા શું જાણવું, એમ કે પહેલા એ જાણવું કે કોઈ માર્ગ પ્રાપ્ત સત્પુરુષ મળી શકે એમ છે, ક્યાંય છે, આ પ્રથમ. અને આ તો જે યોગ્યતાવાન જીવ હોય છે એને પહેલો જ આ વાત ઉગે છે. બહુ સ્વાભાવિક અને બહુ કુદરતી જે પરિસ્થિતિ છે એ આ છે. કોઈ પણ જીવને ગંભીર રોગ થાય ત્યારે શું કરે છે કે સારામાં સારો આ રોગ મટતો હોય એવો વૈદ ડાક્ટર ક્યાં છે જગતમાં, શું કરે? હે, હાથે ડાપણ કરવા જાય? હે, કે લાવ જંગલમાં વનસ્પતિ શોધવા જાઓ, હિમાલયમાં ઘણી વનસ્પતિ ઉગે છે, લાવ હિમાલયમાં વિયો જાઉં. પણ હવે હિમાલયમાં લાખો વનસ્પતિ છે, તું પત્તો ક્યાંથી કાઢીશ કે કઈ વનસ્પતિ તારા રોગ ઉપર કામે લાગવાના હશે, તો તને કેમ ખબર પડશે? એના જેવી જ વાત છે કે જ્યારે પોતે ભવાત્મીમાં ભૂલો જ પીડ્યો છે અને એના કોઈ વૈદ હોય તો તે સત્પુરુષ છે, માર્ગ પ્રાપ્ત ધર્માત્મા છે, તો બીજો ઉપાય જ નથી. આ તો સીધી કોમન સેન્સનો વિષય છે. આ તો પણ રોગ થયો છે એની પીડા ને દર્દ હોય તો એ વિચાર આવે છે, નહીતર સ્વચ્છંદમાં બીજો વિચાર આવે છે. કે આપણે પુસ્તક વાંચી લઈએ, પુસ્તકોમાં આ વાત ઘણી જગ્યાએ લખી છે, પણ હવે તને ક્યાંથી પત્તો લાગવાનો હતો પુસ્તકમાંથી વાંચીને? શું બુદ્ધિ વિપર્યાસ, મતિ વિપર્યાસ ઊભો છે? કેવી રીતે પુસ્તકમાંથી તું અર્થઘટન કરીશ? સીધી વાત તો આ છે. સીધી વાત છે, જરૂરિયાત લાગે તાર, જરૂરિયાત લાગ્યા વગર આ જીવ ક્યાંય પણ સમય ને શક્તિ ખર્ચે એવો છે જ નહીં, ઉપેક્ષા જ કરી નાખે. સિદ્ધિ જરૂરિયાત લાગવી જોઈએ, જેને જેટલી જરૂરિયાત લાગે એટલો જ ખર્ચ કરે, પાછો એથી વધારે પણ કરે નહીં. એનો અર્થ કે ઓછું સમર્પણ છે એને જરૂર, એટલી જરૂરિયાત લાગી નથી. સીધી વાત છે. હોય જ નહીં, બને જ નહીં. ક્યાંથી બને? બધાને એવું લાગ્યું છે, બધાની વાત એક બાજુ, આપણને ક્યારે કેટલું લાગ્યું છે આ ભૂતકાળ વિચારવા જેવું. હા, એના ઉપરથી જ અંદાજ આવે, પોતાના ઉપરથી જ અંદાજ આવે કે મારી જેમ જ લોકો ટોળમ ટોળા આવ્યા છે, પણ બધા મારી જેમ આવ્યા લાગે છે. નહીં તો ધાણી ફૂટે આવા મહાપુરુષ હોય, યુગ પુરુષ જેને કહીએ, ટોળાબંધ સમ્યક દ્રષ્ટિઓ થઈ જાય. યોગ્યતા હોય ન થાય. કોઈ કાંઈ કરી દે છે એમ તો, સત્પુરુષ કાંઈ કરી દે છે એમ તો છે, સીધી વાત તો એ છે. ઘણા પણ પામે એવી યોગ્યતા નહીં. હા, સંસ્કાર લઈને ઘણા ગયા હશે, સંસ્કાર લઈને ઘણા ગયા હશે. એ તો બન્યું છે, એટલું કાજી થયું સંસ્કાર લઈને. પણ સંસ્કારનું એવું છે કે ઘણાને તો ખબર નથી હોતી કે સંસ્કાર પીડ્યા છે, કોઈને જ ખબર પડે છે કે સંસ્કાર આવી ગયા છે. એવો પ્રકાર છે. એવી અનિશ્ચિત દશામાં પોતે કેવી રીતે રહેવું, આ સવાલ છે. એટલે ઓલી વાત લેવા જેવી નથી. જ્યારે પોતાની જાતને અંદર સામેલ કરીએ ત્યારે પેલી વાત લેવા જેવી નથી કે ઘણાએ, ઘણા યોગ્યતા વાળાને, ઘણાને કાંઈક મળી ગયું છે, એવું કાંઈ વિચારવા જેવું નથી. દ્રષ્ટિકોણ જુદો જુદો છે બે વાતમાં. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું? મિથ્યાત્મને અજ્ઞાન. તે કારણ કેમ ટળે? સીધી વાત છે, સત્પુરુષનો યોગ મળે એની પાસેથી. જ્ઞાન તો, જ્ઞાનની પ્રાપ્તિ તો જ્ઞાન હોય ત્યાંથી જ મળે, બીજી રીતે મળે નહીં. સમજવાનું, પાત્રતા એ પોતાની વાત છે. પાત્રતાને યોગ બે ઉપાદાનને નિમિત્ત લઈ લેવા, કારણની અંદર બહારમાં સત્પુરુષનું કારણ, અંદરમાં પાત્રતાનું કારણ. તે માટે સુગમમાં સુગમ એટલે થોડા કાળમાં ફળદાયક એવો કયો ઉપાય છે? આ બધું પૂછજો તમે એમ. અથવા એ લોકોએ ન વિચાર્યું હોય તો આ મહત્વના પ્રશ્નો ઉપર એમનું ધ્યાન ખેંચજો તમે, કે આ બધું વિચારવા જેવું છે. બીજી બીજી વિચારણા કરતા પહેલા હવે આ મુખ્ય વાતો વિચારવા જેવી છે કે સુગમ અને બહુ જલ્દીથી કામ થાય એવો કોઈ ઉપાય છે? એવો ઉપાય હોય તો શું ઉપાય છે? એના ઉપર જિજ્ઞાસા મુમુક્ષુ જીવને આવવી જોઈએ એમ એમનું કહેવું છે. એટલે તો શું છે કે બધાનો સરવાળો તો સત્પુરુષમાં આવી જ જાય છે, પણ છતાં એમણે શૈલી કરી છે, જુદા જુદા પ્રશ્નો મૂકી અને શૈલી કરી છે જિજ્ઞાસાને વધારે જાગૃત કરવા માટે. વાહ, એ પાત્રતામાં આવે છે. દ્રઢ મુક્ષેચ્છા છે એ પાત્રતામાં આવે છે, અને બહારમાં સત્પુરુષ છે એ નિમિત્તમાં આવે છે. એવો કોઈ પુરુષ હશે પાંચમો કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય. આ સત્પુરુષના વિષયમાં જિજ્ઞાસા જગાડી પછી કે એવો કોઈ પુરુષ હશે ખરો અત્યારે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય કે આ જ માર્ગ છે ને બીજો માર્ગ નથી. બે ધડક કહી શકે, નિશંક કહી શકે કે આ માર્ગ છે, આ માર્ગે ચાલ્યા આવો, બીજો કોઈ માર્ગ જ નથી. એ કોઈ ત્રણ કાળમાં પરમાર્થનો મંત્ર એવો કોઈ પુરુષ હશે અત્યારે? એમ આ કાળમાં એવો પુરુષ હોય એમ તમે ધારો છો, અને ધારો છો તો તે કેવા કારણોથી એમ ધારવાનું તમને શું કારણ છે? કેટલી જિજ્ઞાસા જગાડવાની વિચિક્ષણતા છે. એવા પુરુષના કાંઈ લક્ષણ હોય કે કેમ, એટલે કે તમે હોય તો એને ઓળખી શકો કે ન ઓળખી શકો, કોઈ લક્ષણનો ખ્યાલ છે તમને? એમ કે છે શું એમ, એનું લક્ષણ છે કે જે ઉપાય છે પરિભ્રમણને ટળવાનો, જે ઉપાય છે એ વિધિરૂપ છે, અને એ વિધિને જે બતાવી શકે છે, દર્શાવી શકે છે, એની પાસે એ વિધિ છે. જે નથી દર્શાવી શકતા એની પાસે એ વિધિ નથી. આ સીધી વાત છે, એટલે એનું લક્ષણ છે. એ સૂક્ષ્મ વિષય છે વિધિથી પકડવાનો. પણ જેને પોતે જે રીત ગોતતો હોય કે મારે અંતર્મુખ કેમ થવું, એવી જે રીત ગોતતો હોય, એવા કોઈ પુરુષ ની શોધમાં હોય ત્યારે એ પુરુષ પાસે એને એ રીત મળે છે કે નહીં, એ રીત આવે છે કે નહીં, એ રીત આવે છે તો કેવી રીતે આવે છે, કેવી રીતે એટલે શું છે કે કોઈ સાંભળેલી વાત એ કહે છે કે કોઈ એના અંતર થી કહે છે, બસ આ એને લક્ષણ. પારખતા આવડવું જોઈએ, વિષય થોડો સૂક્ષ્મ છે પણ જો આ પારખતા આવડે તો એ સત્પુરુષને ઓળખી લે છે, નહીંતર મળે તો પણ ઓળખતા નથી, નહીં તો એની પેઢીમાં જ બેઠા છે ને નથી ઓળખતા, એટલા માટે તો આ એમણે શૈલી કરી છે. એના કઈ લક્ષણ હોય કે કેમ, આ તો આપણે ઉત્તર વિચારતા જઈએ છીએ. હાલ એવો પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોય શકે, એવો પુરુષ હોય તો એનો ક્યાં ક્યાં શોધ કરવી જોઈએ, કેવો ઉપાય કરવો જોઈએ, એટલે એવી કોઈ ચેષ્ટા તમે કરો છો, એવા કોઈ પ્રયત્નમાં છો કે સુષુપ્ત છો કે કાંઈ નહીં આપણે વાંધો નથી, ખાઈ પીને મજા કરીએ છીએ, સત્પુરુષ એવું કોઈ એનો વિકલ્પ નથી કે હોય તો અત્યારે ક્યાં કોઈ દેખાય છે, જવા દો વાતને. છઠ્ઠું, જો અમારા સંબંધી કઈ પ્રસંગ આવે, હવે એમાં કોઈ અમારી વાત નીકળે, એને કઈ ખૂણે ખાતરે કઈ અમારા ઉપર લક્ષ હોય, કેમકે પ્રસિદ્ધિ થઈ ગઈ હતી એમના વિષયની નાની ઉંમરમાં પણ, પ્રસિદ્ધ તો 24મા વર્ષે સૂચના આપે છે, 18 વર્ષથી તો એ જરા લોકોમાં બહાર આવી ગયા હતા, સતાવધાન કર્યા ને ત્યારથી. જો અમારા સંબંધી કઈ પ્રસંગ આવે તો પૂછું કે મોક્ષ માર્ગ ની એમને પ્રાપ્તિ છે એવી નિશંકતા તમને છે, તો સત્પુરુષ તમે માયના છે. એમને મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ થઈ છે એવી કોઈ નિશંકતા તમને આવી છે કે અનુમાન કરો છો કે માનીએ છીએ પણ હજી એવું નિશંક પણ એવું નથી, માનીએ તો છીએ પણ કઈ એવું બહુ નિશંકતા દ્રઢતા નથી આવતી, એવું કઈ છે, શું છે, એમ પતો નીકળશે એમ, એવી નિશંકતા તમને છે અને હોય તો શું કારણ ને લઈને, જો તમને નિશંકતા હોય તો તમે કેવી રીતે નિશંકતા કેળવી છે એ કયો, એટલે એનું તળિયું પકડી લે છે. પ્રવૃત્તિ વાળી દશામાં વર્તતા હોય તો પૂછવું કે એ વિશે તમને વિકલ્પ નથી આવતો, આ ધંધામાં બેઠા છે તમારી હારે તો તમે નિશંકતા ક્યાંથી આવી, તો વેપાર કરે છે, વેપારની અંદર તો બીજા વેપારી વેપાર કરે છે, એવી રીતે વેપાર કરતા દેખાય છે, કેમ તમને એના વિકલ્પ નથી ઉઠતો કે આમ કેમ બોલ્યા, આમ કેમ ચાલ્યા, આ વખતે ગુસ્સે કેમ થયા, આ વખતે આમ કેમ થયું, બધા પ્રકાર ઉભા થાય, કોઈ વખત નરમ થાય, ગરમ થાય, શું એમ કે છે ને, ક્રોસ એક્ઝામિનેશન લીધી કરી છે, બધા પ્રશ્નો મૂક્યા છે કે આ રીતે તમે ક્રોસ કરજો એમ, શું એ વિશે તમને વિકલ્પ નથી આવતો, એમને સર્વ પ્રકારે નિષ્ફળતા હશે કે કેમ, વેપારમાં બેઠા છે તો નિષ્ફળ છે કે કેમ, કે પૈસાની પડી છે, પૈસા પાછળ દોડ્યા છે, શું છે એની શંકા ઉઠાવજો, તમે અમારા માટેની શંકા ઉઠાવજો એમ કહ્યું છે. કોઈ જાતના સિદ્ધિ જો હશે કે કેમ, તમે કેવી રીતે માનો છો, એમાં એ પકડ્યું છે કે એમની માન્યતા એવી થઈ ગઈ હતી કે આ કોઈ રિદ્ધિ સિદ્ધિ વાળા પુરુષ છે, પૂછી લેજો તો એ નીકળી જશે કે ઠીક એને માનવાનું મુખ્ય કારણ આ છે કે મુખ્ય કારણ આ છે, બેમાંથી શું છે, મોક્ષ માર્ગ બાજુનું એમનું વલણ છે કે સિદ્ધિ યોગની હિસાબે મારા પ્રત્યે વલણ છે, મારા વિશે વાત નીકળે તો એમ જ કહેવાના કહું, એમની શું વાત થાય, શું પણ શું કારણ છે, એમની શું વાત થાય, એમાં મોક્ષ માર્ગનું કારણ છે કે સિદ્ધિ યોગનું કારણ છે, આ તમે બરાબર દાણો દાબી દેજો, ચકાસી લેજો એમની વૃત્તિને, તો પોતે તો કેટલા વિચક્ષણ છે એમાં તો કઈ સવાલ નથી, શ્રીમદજી પોતે ક્રોસ એક્ઝામિનેશન કરે પછી એમાં શું બાકી રહે, એ વાત છે. સત્પુરુષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ, જો સત્પુરુષની પ્રાપ્તિ થઈ હોય તો પછી જીવને માર્ગ મળે પણ ખરો, ન પણ મળે એમ છે કે મળે જ એમ તમને લાગે છે, તો એ પોતે કઈ વૃત્તિમાં છે એ પકડાશે, શું એને જો એમ કે મળે જ તો એને સત્પુરુષ બાજુનો લક્ષ ને ઓળખાણ બરાબર થઈ છે, એમાં એને જો શંકા હોય તો સત્પુરુષ માનવા છતાં નથી માયના, જે ભાઈ પ્રશ્ન હમણાં કર્યો હતો કે ગુરુદેવને આપણે ઘણા મળ્યા તો બધા કઈ માની ઓળખી ગયા છે કે માની લીધું છે એવું કઈ નથી. કેમ કે સત્પુરુષની પ્રાપ્તિથી જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ? બસ આ પ્રશ્ન દરેક પોતાને પૂછી લે કે મને સત્પુરુષ મળ્યા ત્યારે મને આ વાતની કેટલી નિશંકતા આવી કે નહીં હવે મને માર્ગ મળી જ જવાનો છે, હવે મારો નિર્વાણ થઈ જ જવાનો છે, હું છૂટી જ ગયો છું, હવે મને કોઈ જાતનો વાંધો નથી, એવી અંદરથી નિશંકતા આવી ગઈ હોય તો બરાબર છે કે એને મળ્યા છે એ વાત નક્કી થાય છે, અને નહીતર એ પ્રકારના પરિણામ ન થયા હોય તો મળ્યા છતાં નથી મળ્યા એ વાત પણ પાકી થઈ ગઈ. ક્રોસ એક્ઝામિનેશન એ તો તળિયું પકડી સીધી વાત છે. સુપ્રીમ કોર્ટનો વકીલ હોય અને ગામડિયાને ઉલટ તપાસ લઈએ તો પછી ગામડીઓ કેવી રીતે છટકે? અંગૂઠા છાપ મારે ક્યાં ઓલાની બુદ્ધિ, ક્યાં ઓલાની બુદ્ધિ, તારે કુર્સી વિષય જેની પાસે દુઃખો છે. એમ બને તો તેનું કારણ શું? સત્પુરુષની પ્રાપ્તિથી જીવને માર્ગ ન મળે એમ બને કે એમને ન મળે તો શું કારણે ન મળે? સત્પુરુષ મળ્યા છતાં માર્ગ કેમ ન મળ્યો? કે કાં તો જીવે પૂર્વગ્રહ છોડ્યો નથી, પૂર્વનો આગ્રહ છોડ્યો નથી, કાં તો એને ઓળખીને ભક્તિ આવી નથી, સર્વાર્પણ બુદ્ધિ થઈ નથી. એટલે પાંચ કાગળ પાંચ કારણો લીધા છે ને 609માં પત્રાંક 609. દસમો બોલ છે ને 609માં નીચે દસમો. મિથ્યાગ્રહ, સ્વછંદપણું, કાં તો સત્પુરુષ મળ્યા ત્યારે સ્વછંદ કર્યો છે, કાં તો છોકપુત્ર જૂનું મૂક્યું નથી, કાં પ્રમાદ સેવ્યો છે કે વાત વાત એમની હતી પણ હવે આપણાથી પુરુષાર્થ ઉપડતો નથી, અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરી હોય એટલે સુખ બુદ્ધિ છોડી ન હોય સંયોગની અંદર, તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આ ચાર કારણ દીધા, પાંચમું હવે કહેશે કેમ કે એ સ્પેશિયલ કારણ છે એટલે એને જુદું પાડ્યું ચારથી. અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ જે ચારે ચાર કયા ઉપરના તે નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. જવાબ આપવો તો પોતે પોતે જવાબ તો આપ્યા જ છે. તો એ શું કારણ એમ કે કેમ નિષ્ફળ જાય? જો જીવની અયોગ્યતા જણાવવામાં આવે તો તે અયોગ્યતા કયા વિષયની? આ પાંચ પ્રકારના વિષય છે. જીવની યોગ્યતા ન હોય તો સત્પુરુષ મળે છતાં ન પામે, એમ જો તમને ટૂંકો જવાબ આપી દે તો એને વિગત માગજો તમે કે નહીં આને ડિટેલ આપો તમે, કઈ યોગ્યતા નથી એટલે શું છે, એની પાસે શું શું એવું અયોગ્યતામાં શું શું છે, તો આ પાંચ કારણ લઈ લેવાય. આઠમો છેલ્લો પ્રશ્ન ખીમજીને કરવું કે તમને એમ લાગે કે છે કે આ પુરુષના સંગે યોગ્યતા આવે તેની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ હોય, એમ મારા વિશે તમે એને પૂછી લીધો. એમ તો ખીમજીભાઈ માટે પત્ર વ્યવહાર આગળ પણ ચાલ્યો છે અને એના માટેનો એક અભિપ્રાય તો એમણે નીચે જ આપ્યો છે. શું કે ખીમજીભાઈની આ પરિસ્થિતિ છે, બે નીટી છોડીને કે ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે પરંતુ યોગ્યતા રેવાશંકરની વધારે છે, ઉઘાડોલાને વધારે છે, યોગ્યતાની વધારે છે. પાત્રતા યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટે બળવાન કારણ છે, સમજવાની શક્તિ વધારે હોય તે કાંઈ એને પામવાનું કારણ નથી. એ વાત એમને સિદ્ધાંતિક રીતે અહીંયા સ્પષ્ટ કરી દીધી છે.